તારીખ 21/12/1976 શ્રી પ્રવચનસાર ગાથા 46 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 12.
કાંતે એમ માનવામાં આવે કે શુભ શુભ સ્વભાવે સ્વાશુભ ભાવ સ્વભાવે સ્વયં આત્મા પરિણમતો નથી, પોતાના ભાવે આત્મા પરિણમતો નથી. તો સદાય સર્વથા નિર્વિઘાત શુદ્ધ સ્વભાવે વ્યવસ્થિત છે એમ ખરે. ત્રણેય કાળે જીવના પરિણામમાં શુભાશુભ ભાવ પણ ન થતા હોય અથવા આત્મામાં વિકૃત અવસ્થા થતી જ ન હોય તો સદાય શુદ્ધ અવસ્થા રૂપે ઠરે. કાયમ એની અવસ્થામાં પૂર્ણ શુદ્ધતા અથવા શુદ્ધતા અશુદ્ધતાનો સવાલ જ ઊભો ન થાય. જીવની અવસ્થામાં ત્રણેય કાળે દોષ જ ઉત્પન્ન થતો ન હોય, શુભાશુભ ભાવ ન થતા હોય તો પછી શુદ્ધતા અશુદ્ધતાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. કેમ કે સ્વભાવની સામાન્ય સ્વરૂપની અંદર તો અશુદ્ધિનો પ્રશ્ન નથી, પણ અવસ્થા પણ નિર્વિકાર શુદ્ધ હોય એમ જ આત્મા અવસ્થિત રહેતો હોય. અવસ્થિત એટલે અવસ્થામાં એમ રહેતો હોય તો શુદ્ધિ અશુદ્ધિનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અથવા કોઈ જીવને શુભ શુભ પરિણામ ન હોય તો એના ફળરૂપે એને દુઃખ પણ ન હોય. દુઃખ ન હોય તો દુઃખને ટાળવું એવું પણ ન બને. સાંખ્યનો મત એવો છે, ત્યાં એવું છે ને કે દ્રવ્ય ગુણ અને પર્યાયથી આત્મા સંબંધીનો વિષય ચાલ્યો નથી એટલે કોઈ વ્યવસ્થિત વાત નહીં મળે. એમાં શું પ્રકૃતિ દોષ છે, પ્રકૃતિનો સ્વભાવ છે અને પરમાત્મા ત્રિકાળ શુદ્ધ છે. શું જે દોષ દેખાય છે તો પ્રકૃતિ સ્વભાવ છે
આત્માનો નહીં,
અને આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ રહે છે. એમાં પરિણામ શું, દ્રવ્યગુણ શું, એવી કોઈ વ્યવસ્થિત વાત નથી. શું એટલે મારે શું કરવું એ કોઈ રીતે એમાંથી સૂજે એવું નથી. એ તો કોઈની જેમ કોઈ વાત વિચારતું હોય અને એમાં પણ બરાબર વ્યવસ્થા ન હોય એવું લાગે. બીજાનું કે પોતાનું એવું કઈ છે જ નહીં, જે જેમ છે એમ જાણવું જોઈએ. બીજાના પોતાનો ક્યાં સવાલ છે ભાઈ? બીજાના પોતાનો સવાલ નથી. આ જે જેમ છે એમ જાણવું જોઈએ માણસે. આત્મા દ્રવ્ય સ્વભાવથી ત્રિકાળ શુદ્ધ છે એ જ કુંદાચાર્ય તો આમ કે છે ને. કુંદાચાર્ય જ કે છે કે જગીજો શુભો અશુભો ન અવધી આદા સંયમ સ્વભાવે, પોતાના ભાવથી એનો પરિણામ તો હોય શુભા સ્વભાવે. સંસારો વી ન વિદ્યતી એને સંસાર જ વિદ્યતી. સવિથી જીવ કાયા નામ સર્વ જીવ નિકાયને
સંસાર હોય,
સંસાર જ ન હોય તો પછી કોને? કે પોતાના ત્રિકાળી સ્વરૂપમાં શુદ્ધ શુદ્ધની કલ્પના મિથ્યા દ્રષ્ટિ કરે છે એમ છે કે નહીં? અધ્યાર શું રાખ્યું છે તો સમજવું જોઈએ ને કે પોતાનું જે ત્રિકાળી સ્વરૂપ છે કે જેમાં શુદ્ધ શુદ્ધની કોઈ અપેક્ષા લાગુ પડતી
નથી,
એવા નિજ સ્વભાવમાં શુદ્ધ શુદ્ધની કોઈ કલ્પના કરે તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એવું વસ્તુ સ્વરૂપ જ નથી એમ લાગે. જો પરિણામ ઉપેક્ષા એ શુદ્ધિ અશુદ્ધિ ન હોય તો પછી નિશ્ચિત પ્રયાસ, નિશ્ચિત પ્રાયશ્ચિત અધિકાર ને, નિશ્ચિત પ્રત્યાખ્યાન અધિકાર ને, નિશ્ચિત પ્રતિક્રમણ અધિકાર ને, વ્યવહાર પ્રત્યાખ્યાન ને, વ્યવહાર પ્રતિક્રમણ ને, નિશ્ચય આલોચના ને વ્યવહાર આલોચના, નિશ્ચય ભક્તિ ને વ્યવહાર ભક્તિ ને ક્યાંથી કહી દઉં એક એક અધિકાર લખ્યો છે. ખરેખર તો પરિણામ વિષયક આખો ગ્રંથ છે, ગ્રંથ છે એ તો આખો પરિણામ વિષયક છે. પણ ટીકાકાર મુનિરાજે શૈલી એવી લીધી છે કે જે શુદ્ધ પરિણામ છે, આત્માના નિશ્ચય સ્વભાવભૂત પરિણામ છે, એનું પ્રભવસ્થાન ત્રિકાળી પરમાત્મા પરમ પારિણામિક ભાવ છે. એ પરમ પારિણામિક ભાવનો મહિમા વિશેષ એમને આવ્યો છે. એ દ્રષ્ટિકોણ કે એનો આખી લીલા શુદ્ધ પરિણામ થાય છે, એટલે એ પ્રકારે એમને ટીકા એ શૈલીથી કરી છે. એટલી વાત. બાકી કોઈ નિયમ સાર એટલે નિયમથી સારરૂપ કર્તવ્ય છે એવા જે શુદ્ધ રત્નત્રય નિશ્ચય રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એના ઉપર આખો ગ્રંથ છે. પરિણામ વિશે એક ગ્રંથ છે. ટીકાની શૈલી છે એ સામાન્ય મુખ્યતાથી છે. તો એક જ વાતને હજાર શૈલીથી કહેવાની વિશિષ્ટતા હોય છે તેના એમને આ શૈલીથી વાત કરી. આખો ગ્રંથ પરિણામ વિશે છે. સૂત્ર કરતા આચાર્ય એ તો સૂત્ર બાંધ્યું છે કે વિપરીત ના પરિહાર અર્થે સાર કરી દીધેલ છે. નિયમ સાર એમ શબ્દ અમે કેમ આ ગ્રંથમાં નામ તરીકે રાખ્યો છે કે નિયમથી કર્તવ્ય છે એવા જે સમ્યક દર્શન ના ચારિત્ર જે નિશ્ચય ધર્મ છે એ ધર્મથી વિપરીત ભાવને પણ ધર્મ માનનારા છે એનો પરિહાર નિષેધાર્થ માં સાર શબ્દ કહેવામાં એટલે એમ કહ્યું જો એકાંત એમ માનવામાં આવે કે શુભ અશુભ ભાવરૂપ સ્વભાવે એટલે કે પોતાના ભાવે સ્વભાવે એટલે ત્રિકાળી સ્વભાવ નહીં અહીંયા એમ કહે.
શુભ ને શુભ બે ભાવ,
શુભ અને અશુભ ભાવરૂપ પોતાનો ભાવ એ આત્મા સ્વયં કરતો નથી અથવા પરિણામોની અપેક્ષાએ સ્વયં પરિણમતો નથી તો સદાય સર્વદા નિર્વિઘાત શુદ્ધ સ્વભાવે વ્યવસ્થિત છે એમ. અરે તો પછી અવસ્થામાં પણ ત્રણેય કાળે અને સર્વથા એટલે સર્વ પ્રકારે, સર્વદા એટલે સર્વ કાળે અને સર્વથા એટલે સર્વ પ્રકારે, નિર્વિઘાત એટલે જેનો ઘાત થતો નથી જેની હાનિ થતી નથી એવા શુદ્ધ સ્વભાવે પોતાના સ્વરૂપે વ્યવસ્થિત છે એમ ખરે. કાયમ એવો જ છે એમ ખરે. અને એ રીતે બધા જીવ સમૂહો જગતના તમામ જીવો સમસ્ત બંધકારણોથી રહિત ઠરવાથી કોઈ પણ પ્રકારનું બંધનું કારણ એના પરિણામમાં નહીં હોવાથી સંસાર અભાવરૂપ સ્વભાવને લીધે સંસારનો અભાવરૂપ એનો સ્વભાવ હોવાને લીધે સ્વાભાવિક પરિણામરૂપ પોતાનો ભાવ નિત્ય મુક્તપણાને પામે અર્થાત નિત્ય મુક્ત ઠરે અથવા બંધ જ નથી તો પછી મુક્તિ કહેવાનો પ્રશ્ન રહેતો નથી. સદાય બંધ રહી છે તો સદાય મુક્ત છે, એ મુક્તિ મુક્તિની અવસ્થા છે એવો સદાય છે એમ કહેવાનો અર્થ છે, ભાવાર્થ છે. જયારે સંસારનો અભાવ થઈ શુદ્ધ થાય છે ત્યારે મુક્ત થયો એમ કહેવામાં આવે છે. જો સંસારરૂપ ભાવ જ ન હોય તો જેવો મુક્તિનો ભાવ છે એવો સદાય થશે એમ. બંધપૂર્વકની મુક્તિ નહીં પણ પૂર્ણ શુદ્ધિ સદાય ગણાશે એમ મને થશે. વાચકો હોય અને એનું વાચ્ય ન હોય કેવું બંધો નથી. વાચક શબ્દ નું કોઈ વાચ્ય નથી એમ કહેતું નથી. દરેક વાચક શબ્દ ને એનું વાચ્ય હોય છે અને તે કાં દ્રવ્ય હોય છે, ગુણ હોય છે અથવા પર્યાય હોય છે, ત્રણ માંથી હોય છે. એ ત્રણ બાર કર્યો હતો બહુ એટલું વ્યવસ્થિત છે શું કહે છે કે એ રીતે બધા જીવ સમૂહો સમજતાથી રહીત કરવાથી સંસાર અભાવરૂપ સ્વભાવને લીધે, એટલે કે સંસાર જીવનું કોઈ તત્વ જ નહીં હોવાને લીધે, જે મુક્તિની અવસ્થા જે હોય છે એ બી વ્યવસ્થાવાળા નિત્ય થશે, કાયમી સ્થિતિવાળા અને સ્વીકારવા જોઈએ. પરંતુ તે તો સ્વીકારી શકાતો નથી, એ સ્વીકારવા જોઈએ એમ કહ્યું, પણ એમ તો સ્વીકારી શકાતું નથી. કારણ કે આત્મા પરિણામ ધર્મ વાળો હોવાથી, એ આગળ લીધું છે, પરિણામ સ્વભાવી હોય ને આવી ગઈ છે. એનું જે બંધ મોક્ષ ઠરે છે ને, પરિણામ સ્વભાવી છે એટલે ઠરે છે, દ્રવ્યગુણ પર્યાયાત્મક સ્થાપી છે, દ્રવ્યગુણ છે અને પર્યાય નથી. શુભ કે અશુભ પરિણમતા શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધે પરિણમતા શુદ્ધ પરિણામ સ્વભાવી હોય. જો પદાર્થ ને પરિણામ સ્વભાવ ન હોય તો શુદ્ધ અશુભ અને શુભ એ ત્રણ ભંગ ભેદ ઉપજવાનો કોઈ અવકાશ રહેતો નથી. આ વાત આગળ સ્થાપી છે. આ મૂળ ગાથામાં પરિણામ સ્વભાવ લીધું, અહીંયા મૂળ ગાથામાં નથી લીધું, પણ ટીકાકારાચાર્ય એ વાતને અહીંયા અનુસંધાનમાં લીધી છે કે તે સ્વીકારી શકાતું નથી. સદાય સંસારનો અભાવ હોય એમ આત્મામાં સ્વીકારી શકાતું નથી, કારણ કે આત્મા પરિણામ ધર્મ વાળો છે.
બરાબર,
પરિણામ ધર્મ વાળો છે એટલે એમાં શુદ્ધિ શુદ્ધિ ઉપજાવીને રહેતી, શ્રદ્ધાનો વિષય પરિણામી છે. નહીં, અહીંયા શ્રદ્ધાનો વિષય અહીંયા જ્ઞાન તત્વ પ્રજ્ઞા પણ છે. જ્ઞાનમાં સ્વજ્ઞે અને પરજ્ઞે કેવું હોય એ વિષય અહીંયા ચાલે છે. જ્ઞાન પ્રધાન ગ્રંથ જ જ્ઞાન પ્રધાન છે. શ્રદ્ધાના વિષયનો અંશ છે તે અપરિણામી છે. શ્રદ્ધાના વિષયમાં આવતો જેટલો પદાર્થનો અંશ છે તે અપરિણામી છે. પદાર્થનો અંશ છે એટલો એવડો જ આખો પદાર્થ છે સર્વથા એમ છે એમ છે. પણ એમ સાવ જ્ઞાન ને અધુર મૂકે અને શ્રદ્ધા કેળવે એમ પણ બનતો
નથી.
કોઈ એકાંત લઈ જવા જેવું નથી.
જો આ જ કરવા જેવું હોય તો બીજું પછી મૂકી દઈએ તો એમાં શું વાંધો છે? ત્યારે જ્ઞાન નો વિષય પણ બરાબર યથાર્થ જ હોય છે. ગુરુગુણ પર્યાયાત્મક જે પદાર્થ નું સ્વરૂપ છે એમાં જ્ઞાન નો વિષય ગડબડ વાળો હોય, વિપરીત હોય, અને શ્રદ્ધા યથાર્થ હોય એવું બધું. શ્રદ્ધાનું પરિણમન એટલું સૂક્ષ્મ છે કે અવિનાભાવી જ્ઞાનના સમ્યક પરિણમન દ્વારા શ્રદ્ધાના વિષયને પણ સ્પષ્ટ કરવામાં આવે છે. એવા પણ શાસ્ત્રમાં શૈલીના પ્રકારો અનેકવિધ છે કે જેથી જીવ ભૂલ થાય નહીં, અથવા એને ભૂલ થઈ હોય તો એને ખબર પડે કે આમાં કઈ ભૂલ રહી જાય, જે રસ્તે ન ચડી જાય. સર્વથા પરિણામી છે, સર્વથા અપરિણામી છે એમ પદાર્થ નું સ્વરૂપ જ છે એમ છે. આત્મા નો સવાલ છે, આત્મા નો કેમ સવાલ છે કે આત્મા એ જે છે ને, જેમ સ્ફટિક ને, સ્ફટિક નું દ્રષ્ટાંત
દ્રષ્ટાંત
જેમ સ્ફટિક ને જાસૂદ પુષ્પ ના અને તમાલ પુષ્પ ના રંગરૂપ સ્વભાવ વાળા પણ પ્રકાશ થશે છે, એમ આત્મા ચૈતન્ય સ્ફટિક હોવાથી પરદ્રવ્ય સંબંધી ની ઉપાધિ એમાં આવે છે એમ કે છે. એટલી વાત છે. એટલે તો પ્રશ્ન એમ થશે કે અનાદિથી એની અવસ્થામાં સંસાર કેમ છે, શું કરવા શું થયો? પરિણામ ધર્મ છે એમાં શું અશુદ્ધિ અને અશુદ્ધિ નો અવકાશ છે. જો વસ્તુ ને પરિણામ ધર્મ નો હોય તો શુદ્ધિ અશુદ્ધિ નો અવકાશ છે
નહીં?
અહીંયા એ પ્રશ્ન નથી કે આત્મા અનાદિથી કેમ પરિણામમાં અશુદ્ધ છે અને ધર્માસ્તિકા અનાદિથી કેમ પરિણામમાં શુદ્ધ છે, એ આસ્પેક્ટ નથી અહીંયા. જે વિષય છે ચર્ચા ઉપર છે જે વિષય, એનો આ અહીંયા આસ્પેક્ટ આ નથી. પરિણામ ધર્મ વાળો કહીને અહીંયા આ પાછાથી આ પડખાથી વિચારવું નથી. કોઈ પણ પડખાની મર્યાદા છે કે નહીં? તો અહીં તો એટલી જ પડખાની મર્યાદા છે કે જો જીવને પરિણામ ધર્મ ન હોય તો શુદ્ધિ અશુદ્ધિ નો કોઈ અવકાશ નથી. શુદ્ધિ અશુદ્ધિ એની અવસ્થામાં છે કેમ કે પરિણામ ધર્મ છે. બસ આટલું પડખું છે. કોઈ પણ વિષય પડખું જયારે ચાલે છે ત્યારે એની મર્યાદા છે. એની મર્યાદા જઈને જો એ જ પડખાને વિચારવામાં આવે તો કોઈ રીતે મેળ ખાશે એટલે તો ગડબડ થાય છે. અનર્થ જે થાય છે શાસ્ત્ર વાંચન થી, શાસ્ત્ર વાંચ્યા પછી એનું કારણ જ એ છે કે પૂર્ણ ફળા અરહંતા કહી દીધું. પૂર્ણ ફળા અરહંતા કહ્યું આવી લીધા થમાં પુસ્તક, તો ત્યાં એટલું જ પડખું લેવું છે કે જિનેન્દ્રદેવ ને જયારે પરિપૂર્ણ વિદ્રાગ અર્યંત દશા પ્રગટ થાય છે ત્યારે તીર્થંકર નામ કર્મ થી પ્રકૃતિ નો પુણ્ય કર્મ નો વિપાક ત્યારે આવે છે. બધા તીર્થંકરો ને એ પહેલા કોઈને આવી જાય
નહીં.
સાત માંથી અગિયારમાં ગુણ સ્થાન, બારમાં ગુણ સ્થાન સુધી હતા ત્યાં સુધીમાં પુણ્ય નું ફળ આવી ગયું. હવે વિતરાગ થયા ત્યારે પુણ્ય નું ફળ ન આવ્યું એવું કોઈ જિનેન્દ્ર ને
બનતું.
બધા તીર્થંકરો ને અર્યંત અવસ્થામાં પુણ્ય કર્મ નું ફળ નો વિપાક આવે છે અને પુણ્ય કર્મ અનુસાર ક્રિયાઓ થાય છે કાયા ની, વચન વગેરે ની. તેમ છતાં તેઓ અવિકાર પણ રહીએ છે. હવે એટલું સિદ્ધ કરવું છે ત્યાં પછી કોઈ એમ ટાંગ નાખે કે પૂન ના ફળ માં અરિયન થવાય છે, પૂન ફળ અરિયન હતા. દેશનાચાર્ય એવી ટીકા કરી, પૂન ફળ અરિયનતા ની ટીકા જેવી રીતે કરી કે પંચ મહાકલ્યાણ પૂજા જનકમ, પૂન નું ફળ કેવું છે અને ત્રૈલોક્ય વિજય કર્મ, તીર્થંકર નામ કર્મ પૂન તત્ફળ ભૂતા અરહંતા ભવંતી, એના ફળભૂત અર્યન થાય છે એમ કહી દીધું. એનો અર્થ જેવી રીતે પકડે કે પુન ના ફળ માં અર્યન થવા માટે પુન કરો, સોળસ કારણ ભાવના, સોળસ કારણ ભાવના ની પૂજા કરો, બે કલાક ચાર કલાક બરાબર લાગ્યા રહ્યો, એમ કે પુન ના ફળ માં અર્યન થવાતું નથી. એવું છે કે દરેક ગુણ નો પોતપોતાનો ચોક્કસ સ્વભાવ છે અથવા દરેક ગુણ નો પોતાનો ખાસ સ્વભાવ છે. શ્રદ્ધાનો જેવો સ્વભાવ છે એવો જ્ઞાન નો સ્વભાવ નથી. બંનેનો પોતપોતાનો ખાસ સ્વભાવ છે, સ્પેસિફિક નેચર છે. એટલે એ પોતાના સ્વભાવ અનુસાર કામ કરે છે, બીજાના સ્વભાવ અનુસાર કોઈ ગુણ કામ કરતો
નથી.
તો શું છે કે શ્રદ્ધાનો વિષય જયારે પોતાનું નિજ સ્વરૂપ છે ત્યારે એનો વિષય સામાન્ય સ્વરૂપ જેટલી મર્યાદા વાળો છે. સામાન્ય થી સામાન્યમાં આવતા ભેદો, અંતર્ગર્ભિત રહેલા ગુણ ભેદો એને પણ શ્રદ્ધા વિશે કરતી નથી. અને એથી બહાર રહેલા જે ઉત્પાદન રૂપ ભાવો છે, શુદ્ધ શુદ્ધ પર્યાયો, એને પણ શ્રદ્ધા વિશે કરતી નથી. શ્રદ્ધાનો વિષય પોતાની રીતે છે, એમ જ્ઞાનનો વિષય પોતાની રીતે છે કે તમામ ભેદ પ્રભેદોને જાણતું પરિણમે છે. દ્રવ્યને જાણે, દ્રવ્યમાં રહેલા અંતર્ગર્ભિત ગુણભેદોને જાણે, પર્યાયોને જાણે, પર્યાયોની શુદ્ધિ અશુદ્ધિને જાણે, અશુદ્ધિના નિમિત્તોને પણ જાણે, એમ સ્વપર બધું
જાણે,
સર્વ ભેદોથી જાણે, એવો જ્ઞાનનો સ્વભાવ છે. જયારે પરને શ્રદ્ધે છે ત્યારે પોતાનો સ્વીકાર નથી, ને પોતાને સ્વીકારે છે ત્યારે પરનો સ્વીકારે ને નથી. હું પણ સ્વીકારું, શ્રદ્ધા શું કરે છે, પ્રતીતિ કરે છે કે હું આ હું, તો એ પરમાણ હું પણ કરે છે, એ તો ખોટું છે. કેમ કે કોઈ બીજામાં તો પોતે છે ને, તો એથી એને મિથ્યા શ્રદ્ધા કહી. અને જ્યાં એનું ત્રિકાળી ત્રિકાળી અસ્તિત્વ છે, હોવાપણું છે, હયાતી ત્રણેય કાળ પોતાને રહે એવો જે અસ્તિત્વ સ્વભાવ છે, ત્યાં પોતાનું હું પણ કરે છે, તો એ સમ્યક છે અથવા સાચું છે, બરાબર છે. હા, એ શ્રદ્ધાની પર્યાય છે, એ શ્રદ્ધાની પર્યાય છે. અને એનો વિષય છે એ ત્રિકાળી અસ્તિત્વ છે. વિષય અને વિષય બે છે ત્યાં. શું કહે છે કે નિત્ય મુક્ત પણ સ્વીકારી શકાતું નથી, કારણ કે આત્મા પરિણામ ધર્મ વાળો હોવાથી જેમ સ્ફટિક ને જાસૂદ પુષ્પના અને તમાલ પુષ્પના રંગરૂપ સ્વભાવ વાળા પણ પ્રકાશે છે, તેમ જેમ જાસૂદ પુષ્પ અથવા તમાલ પુષ્પ હોય એટલે કાળું અથવા લાલ રંગનું પુષ્પ હોય અને એ સ્ફટિકની નજીક હોય ત્યારે એના સ્ફટિકમાં એના રંગની જાણ આવે છે. કેમ કે એ સ્ફટિકનો સ્વભાવ છે, એ રીતે પરિણામ એ સ્ફટિકનો સ્વભાવ છે. જો પરિણામ ધર્મ ત્યાં ન હોય તો ત્યાં એવી જાય પડે, તેમ એવી સ્વચ્છતા ન હોય નિર્મળતા સ્ફટિકની તો પણ એવી જાય પડે નહીં, તેમ આત્માને શું સ્વભાવ વાળા પણ પ્રકાશે છે. અર્થાત જ્યાં સ્ફટિક મણિલાલ અને કાળા ફૂલના નિમિત્તે લાલ અને કાળા સ્વભાવે પરિણમતો જોવામાં આવે છે, તેમ આત્મા કર્મ ઉપાધિના નિમિત્તે કર્મનો જે પ્રકારનો ઉદય આવે છે તે કાળમાં એ સ્વરૂપની સાવધાનીમાં ન રહેતો આ એની શરત છે. નિયમથી કર્મને જેવો કર્મ સ્વભાવ છે એવો હું, એવી ઉપાધિ એને એવા ઉપાધિ રૂપે એ સ્વયં પરિણમે છે, સ્વયં એવી ઉપાધિ એ ઉભી કરે છે. ચૈતન્ય પદાર્થ એ પોતે પરિણામ ધર્મમાં પોતાના સ્વરૂપની સાવધાનીથી રહિત થઈને પર ધર્મમાં સાવધાન થઈ જાય, એ કર્મની ઉપાધિ છે. કર્મ પ્રકૃતિ જે સ્વભાવ છે એમાં એ સાવધાન થાય છે. તેમ આત્મા કર્મ ઉપાધિના નિમિત્તે, નિમિત્ત એટલા માટે કહું કે એનો આધાર લે છે, એને વિષય બનાવે છે, શુભ અશુભ સ્વભાવે પરિણમતો જોવામાં આવે છે. માણસ નથી કે મંદિરમાં જઈએ ત્યારે દર્શન વગેરેના પરિણામ થાય છે, દુકાને જઈએ ત્યારે દુકાનના સંબંધીના પરિણામ થાય છે. પછી તો કોઈને આયા પણ એ વિચાર આવે ન, આ કોઈ સામાન્ય વાત છે. તો એનો અર્થ શું છે કે જીવ જેવું બાહ્ય નિમિત્ત છે એ નિમિત્તનો આશ્રય કરે છે ત્યારે એ તદનુસાર એના પરિણામ થાય છે. પણ પરિણામ ધર્મ જ એનામાં ન હોય તો એ પ્રકારની સંભાવના નથી, અવકાશ નથી. બસ એટલી વાત છે. તીખું મરચું કોઈ ખાય છે તો તીખું મને લાગે છે એમ ક્યારે કે મરચા ના પ્રકૃતિ સ્વભાવ જે તીખાશ છે એને અવલંબે છે ત્યારે એને જ્ઞાન થાય છે જ્ઞાન સ્વભાવ ને અવલંબે તો એને જ્ઞાન થાય છે પણ મને તીખું લાગવું છે તીખા સંબંધી નું કદાચ જ્ઞાન થાય પણ મને તીખું લાગે છે એવો ભ્રમ થતો એક શુદ્ધિ છે ને એક અશુદ્ધિ છે પછી એના સ્વભાવમાં સ્વચ્છતા છે એટલે એને કર્મની ઉપાધિ આવી જ પડે એમ નથી કેમ કે આ તો ચૈતન્ય સ્વભાવ છે જે બાજુ ચીતે છે અને જેને અવલંબે છે સદાકાર પરિણામ થાય છે યાદ આવી ગઈ આઠમી ગાથાનો નવમી ગાથાનો વિષય જે છે શુભ અને અશુભ વિષય ને અવલંબે છે ત્યારે શુભાશુભ રૂપ થાય છે અને શુદ્ધ ને અવલંબે છે ત્યારે થાય છે એ નવમી ગાથાનો એક વિષય છે શું કહે છે જો એકાંતે એમ માનવામાં આવે કે શુભ અશુભ ભાવરૂપ સ્વભાવે સ્વયં આત્મા પરિણમતો નથી આત્માના પરિણામમાં શુભાશુભ પરિણામ જ થતા નથી એમ જો માનવામાં આવે સર્વથા એકાંતે એટલે સર્વથા એમ માનવામાં આવે કે કોઈ આત્માને શુભ પરિણામે થતા નથી ને કોઈ આત્માને અશુભ પરિણામ થતા નથી પ્રત્યક્ષ વિરુદ્ધ છે પણ કદાચ એકાંતે કોઈ એમ માને તો સદા સર્વદા નિર્વિકાર શુદ્ધ સ્વભાવે વ્યવસ્થિત છે એમ તો એ તર્કથી એમ સ્વીકારવું પડશે કે કાયમ શુદ્ધ છે અને કાયમ શુદ્ધ છે એટલે તમામ જગતના જીવો એક જીવ એટલે તમામ જગતના જીવો સમસ્ત બંધના કારણોથી રહિત ઠરવાથી એટલે એને કોઈ બંધનું કારણ એની અવસ્થામાં નહીં હોવાથી સંસારનો અભાવ અભાવરૂપ સ્વભાવ એને અવસ્થામાં પણ સંસારનો અભાવરૂપ સ્વભાવ સ્વાભાવિક ભાવ પોતાનો અભાવ અથવા તો નીચે મુક્ત પણ એને થશે પરંતુ એમ તો સ્વીકારી શકાય હું નથી એ તો પ્રત્યક્ષ છે તમને સાંભળવા જાઓ છો એ શું કે છે એ કહું કે એમ કરીને એક પરમ ગમને માને છે કે પોતા પણ આપણે પ્રત્યક્ષ એકબીજા જુદા છીએ બધા આપણને એવું અજ્ઞાન થાય છે આપણને એવું અજ્ઞાન થાય છે ઓકે અજ્ઞાન તો મને ઠર્યું પણ તમને તો ન ઠર્યું તો બે એક રહ્યા જુદા રહ્યા એમ કે આપણે બધું મળીને એક આત્મા છે એક પરમબ્રહ્મ છે જો એમ હોય તો આપણે તો બે પ્રત્યક્ષ જુદો જુદો અભિપ્રાય ધરાવીએ છીએ કે આમ નથી ને આમ છે તો કે એ તો આપણું અજ્ઞાન છે અજ્ઞાન છે એ બધાનું છે કે એકનું છે તો એકને જ્ઞાન છે ને એકને અજ્ઞાન છે તો બે ભિન્ન છે કે એક છે પણ એના કરતા હાઉસફુલ દ્રષ્ટાંત લઈએ કે એક જીવ પોતાનું કર્મ ફળ ભોગવવા નારકીમાં જાય છે નારકીને બે લોકોને માને છે અને એક જીવ પોતાના શુભ કર્મના ભોગવતામાં દેવલોકમાં જાય છે એ ઘણી યાતના ભોગવે છે નારકીમાં ગયેલો જીવ ઘણી યાતનાને દુઃખને પીડાને ભોગવે છે જોઈ જાય એવી નથી અને એક જાણે ગુલતાન કરે છે લહેર કરે છે શરીર સુગંધી ત્યાંથી માંડીને બધું મકાન કપડા ઝવેરા જાગ જમાળ છે બધું. એને એ ખુશખુશાલ તમે જુઓ અને ઓલાને દુઃખી 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 જુઓ. આમાં બે એક છે, બે પદાર્થ એક છે. એક પ્રકાર એવા ને, બે પ્રકારે એક જ વસ્તુ નું પૂરું હોય શકે, બે પ્રકારે એક જ વસ્તુ નું સ્વરૂપ હોય શકે. અહીં તો પોતાનું સ્વરૂપ વિચારવું છે ને, કે હું કોણ છું ને હું કેવો છું એ નક્કી થયા વિના મારે હિત મારું કેમ થશે ને અહિત કેમ થશે એનો યોગ્ય નિર્ણય નહીં થઈ શકે. અને એનો યથાર્થ યોગ્ય નિર્ણય ન થાય તો પછી મારા જેટલા કોઈ પ્રયત્નો છે સુખી થવાના, એ તો સુખી થવાનો પ્રયત્ન તો કોઈ મૂકતું નથી. અવિરતપણે સર્વ જીવનો સુખી થવા સંબંધી નો પ્રયત્ન તો ચાલુ છે. પોતે દુઃખી છે એટલે તો સુખી થવા પ્રયત્ન કરે છે ને, એ તો એનું પ્રયોજન તો ઉભું જ છે કે નહીં. તો એને સુખી થવા માટે શું કરવું જોઈએ એનો એને યોગ્ય વિચાર કરવો જોઈએ.
તમારા
અભિપ્રાય થી મારો અભિપ્રાય વિરુદ્ધ છે એમ બતાવે છે કે તમે ને હું બે
નથી.
એ તો હજી સૂક્ષ્મ થયું, પણ આ તો શું છે કે એક જીવ કર્મ નો ભોગ તો
નારકી
માં કરે છે,
એક દેવ કર્મ નો ભોગ
બે એક રહેતા
નથી.
પરંતુ સંસાર નો અભાવ છે તે તો સ્વીકારી શકાતું નથી, કારણ કે આત્મા પરિણામ ધર્મ વાળો હોવાથી સિદ્ધાંત જે સંસારના અભાવરૂપ જીવ પદાર્થ ને માને છે જીવ તત્વ ને એ પરિણામ ધર્મ ને સ્વીકારતા નથી ત્યારે માને છે. જો પરિણામ ધર્મ સ્વીકારે અને એને સંસાર અવસ્થા એની અંદર સંસારત્વ નથી સંસારપણું નથી
બને
એ તો બની શકે એવું છે એક વાત પ્રમાણ નાખી. જેમ જાસૂદ પુષ્પના અને તમાલ પુષ્પના રંગરૂપ સ્વભાવ વાળા પણ પ્રકાશે છે તેમ જગતમાં તો ઘણા ધર્મો છે. ભાઈ નો પ્રશ્ન એનો તો કે દરેક પોતાના કુલ ધર્મમાં આવે છે તો તે પ્રકારના કર્મ લઈને આવે છે કે બીજા એ પ્રકારના કર્મ લઈને પોતાના કુલધર્મમાં આવે છે. તો પછી એ પોતાના કુલધર્મ અનુસાર જ ધર્મ કરશે. હવે પ્રશ્ન એ છે કે દરેક ધર્મની અંદર જે કહ્યું છે એ બધાનું કહેલું બરાબર છે કે એમાં ફેરફાર છે? જો તમે બધાનું કહેલું બરાબર છે એમ કહેશો તો બધામાં થોડો થોડો ફરક જોવામાં આવે છે, અને જો બધાનું કહેલું બરાબર નથી
એમ કહેશો
તો પછી એમ કે કોઈ બરાબર ન કહ્યું કોઈ બરાબર કહ્યું એવી વાત રહેશે. કે જે પોતાના કોઈ ધર્મ અનુસાર માનશે એમાં તો બરાબર ન કહ્યું એને પણ એ માનવા લાગશે. આવો પ્રકાર થશે ભાઈ, વસ્તુનું સ્વરૂપ, વસ્તુ સ્થિતિ, એના નિયમો, એના સિદ્ધાંતો, કુદરતનો નિયમ એ તો એક જ હોય. એમાં મનુષ્યો પોતપોતાના સંપ્રદાય અનુસાર પોતાની માન્યતા અનુસાર ચાલે એથી કાંઈ કુદરતનો નિયમ પલટો મારે એમ છે એમ કે વાત મૂકી બકરી ઈડ હોય ત્યારે બકરાનું માંસ ખાવું એવું છે, તો આપણે એને પાપ ગણીએ છીએ. એ લોકો એના ધર્મના દિવસે એને ઉત્સવ તરીકે એને
મારે
બકરાને મારે છે, તો એનું સાચું આપણું સાચું એ તો એના કુલ ધર્મમાં જન્મ છે એટલે એમ જ કરવાનો છે. કુલ ધર્મ અનુસાર કરવું જ પડે બધાને,
એવું બનતું એવું
કાંઈ છે. એને વિચાર છે, વિવેક છે, એ તો સારા સારા નિર્ણય કર્યા વગર હતા. અમે પણ તમારા કુલ ધર્મ અનુસાર બધું નથી કરતા, કાળક્રમે તમે પણ ફેરફારો એની અંદર કરો છો. નિર્દોષતા પ્રસિદ્ધ હોવી જોઈએ, સદોષતા પ્રસિદ્ધ હોય ને એને પણ વંદન કરવાના હોય તો દોષ પ્રત્યે જીતે છે. અને બે ને નમે છે તો બે માંથી એકે નહી સમજ્યા વગર ઝૂકે છે એ વાત રહેતી, સમજીને ઝૂકે છે એ વાત રહેતી. ભગવત સમજણની પ્રક્રિયા છે. પણ ઘણી જુદા જુદા વિષયની જેમ ભાવે પરંતુ તેમ એ અશુદ્ધ નહીંથી પણ ન પરિણમતો હોય તો વ્યવહાર નહીં પણ સમસ્ત જીવોને સંસારનો
અભાવ.
આ નય વિવિક્ષાનો વિષય છે ચોખ્ખો. અપરિણામી છે એ શુદ્ધ નહીં નો વિષય છે, અને અહીંયા પ્રકરણ ચાલે છે અશુદ્ધ નહીં નો વ્યવહાર પ્રકરણ ચાલે છે. નિશ્ચય નહીં અપરિણામી છે, વ્યવહાર નહીં પણ અપરિણામી છે એમ કોઈ કહે. કેમ કે અમારો શ્રદ્ધાનો વિષય તો
આપણે
અપરિણામ. ભાઈ જેને શ્રદ્ધા સાચી થાય એના જ્ઞાનમાં નય જ્ઞાન પ્રગટે છે
બરાબર,
અને નય જ્ઞાન પ્રગટે છે એને વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં બંને વિષયનું યથાસ્થિત જ્ઞાન હોય છે. એમાં બીજી ગડબડ હતી, નિશ્ચયના વિષયમાં વ્યવહાર નહીં નો વિષય ને વ્યવહાર નહીં ના વિષયમાં નિશ્ચય નો વિષય કદી
ગેરફેર
થતા
નથી.
જેમ કોઈ શુદ્ધ નહીં થી કોઈ જીવ શુભાશુભ ભાવે પરિણમતો નથી, શુદ્ધ નહીં થી કોઈ જીવ શુભ ને શુભ ભાવે પરિણમતો નથી જરા પણ એમ કે છે. કેમ કે અપરિણામી છે, શુદ્ધ નહીં થી તો એ પરિણમતો નથી. એમ જો અશુદ્ધ નથી પણ નથી પરિણમતો એમ માનવામાં આવે તો વ્યવહાર નહીં પણ સમસ્ત જીવને સંસારનો અભાવ સંસારમાં લીધું છે. 108 ગાથામાં કે જેમ જીવા શિવો જીવો સિદ્ધ છે તેવા જીવો જ સંસારી છે. કોઈ નહીં થી આમ છે, કોઈ નહીં થી એટલે શુદ્ધ નહીં થી આમ છે. જેવા જીવો સંસાર સિદ્ધ છે તેવા જીવો સંસારી છે. અષ્ટગુણ સંયુક્ત છે, જેવા સિદ્ધ ભગવાન અષ્ટગુણ સંયુક્ત છે આ સંસાર જીવો પણ અષ્ટગુણ થી સંસારીમાં નિગુણ ના જીવ પણ
આવી ગયા
પણ એ શુદ્ધ નહીં થી વાત છે, નિશ્ચય નહીં થી વાત છે. વ્યવહાર નહીં એમ હોય તો એમ બની શકે
નહીં,
સંસારનો અભાવ થાય. બહુ પદ્ધતિસર વિષયનું પ્રવચન છે, એકદમ પદ્ધતિસર છે. અને સૌ જીવો સદાય મુક્ત જ ખરે, પરંતુ તે તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. પ્રત્યક્ષ વિરુદ્ધ છે, પરો જીવને સદાય માટે સંસારનો અભાવ માનવો એટલે કે વિશ્વમાં સંસાર તત્વ જ નથી એમ માનવું એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ ખરે. મોક્ષ તત્વ પણ રહેતો નથી, અથવા સંસાર એવા શબ્દ વાચક શબ્દ નો વાચ્ય પણ રહેતો
નથી.
એમ થાય પણ એ માથાકૂટ લાગે એવું છે. એક ભાઈ પ્રશ્ન એવો થાય કે ભાઈ બધાથી વિશાળ ધર્મ મહાન ધર્મ તો માનવ ધર્મ છે, પછી સ્વાર્થી માણસો હોય એમ કરે છે કે આપણે તો ધર્મ કરીને સ્વર્ગમાં જઈએ અને સુખી થઈએ, એ તો પોતાના સ્વાર્થની વાત છે. પણ નિસ્વાર્થ પણ માનવી માનવીને ઉપયોગી થાય એ સૌથી વિશાળ ધર્મ છે. એમ એક છતાં એમ પણ થાય ચાલે તો ખરો ને બધું ભાઈ, ધર્મની અપેક્ષા એ તો એ થોડો સંકુચિત ધર્મ છે. કર્મની અપેક્ષાએ માનવ ધર્મ છે એનું ક્ષેત્ર છે થોડું છે, કેમ કે જુદે વિશ્વની અંદર મનુષ્યો તો ઓછામાં ઓછા છે, એ સિવાયના જીવોનું ક્ષેત્ર બહુ મોટું છે. અને ધર્મના વિષયમાં તો એકેન્દ્રથી માંડીને કોઈ પણ પંચેન્દ્રિય મનુષ્ય પર્યંતના તમામ જીવો પ્રત્યે મૈત્રી ભાવ, એને પ્રતિકૂળ ન જવું, એને દુઃખનું નિમિત્ત ન થવું મનથી વચનથી ને કાયાથી, એવો વિશાળ પ્રકાર હોય તો એની વિશાળતામાં ખતવી શકાય. ફક્ત મનુષ્યને લીધો તો એને તો ઉપસ્થિતતામાં લીધું પુરુષ ક્યાં કે જેને બહુ વિશાળ કરતા કરતા તો આમ બહુ ભાઈ ભલે શુભ ક્રિયા દેખાય છે કે વચન યોગ છે એ શુભ વચન નીકળે છે, ભગવાન ના શ્રી મુખે થી શુભ વચન વ્યવહાર થઈ રહ્યો છે એમ કહી શકાય. પણ તેથી એમને શુભ પરિણામ છે એમ છે, પરિણામમાં પૂરી શુદ્ધતા છે અને શુભ વચન યોગ જોવામાં આવે છે. કે એવી રીતે સર્વજીવોને માની શકાય, એ સંસારી જીવો છે. એટલા માટે છે ને કે એ જિનેન્દ્ર ભગવાન પણ પહેલા સંસારી હતા, એમણે સંસાર અવસ્થામાં થતા દોષોનો અભાવ કરીને નિર્દોષતા કેળવીને એ પરિપૂર્ણ નિર્દોષ થયા છે. ભલે એ લાંછન છે જે ઈશ્વર થયા, ભગવાન થયા, સર્વથા શુદ્ધ થયા, એ પહેલા અશુદ્ધતા એ એમને માટે લાંછન છે, તો પણ એ હકીકત હોવાથી હકીકતથી દૂર જઈ શકાય એવું નથી, એને ટાળી શકાય એવું નથી. કેમ કે એ તો સત્યથી દૂર જવા બરાબર છે. હવે ફરીને પાછા પ્રાકૃત વિષયને, પ્રકૃત વિષયને એટલે ચાલુ વિષયને, જે વિષય ચાલતો હતો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં મુખ્યપણે, જે કેવળ જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવને જે બતાવવો હતો હજી એ વિષયને અનુસરીને અતિન્દ્રિય જ્ઞાન ને સર્વજ્ઞપણે અભિનંદે. અતિન્દ્રિય જ્ઞાન છે એ આત્માનો જ્ઞાન સ્વભાવ છે, ઇન્દ્રિય જ્ઞાન તે આત્માનો જ્ઞાન સ્વભાવ નથી. અતિન્દ્રિય જ્ઞાન છે એનો પૂર્ણ વિકાસ એ સર્વજ્ઞપણું છે, એ અભિનંદન ને લાયક છે, એટલે કે ત્યાં પહોંચવા જેવું છે, પ્રાપ્ત કરવા જેવું છે. અર્થાત પરિણામ અપેક્ષાએ તે ધ્યેય છે, પરિણામ અપેક્ષાએ તે ધ્યેય છે, તેથી અભિનંદવામાં એને આવે છે. એટલે કે અતિન્દ્રિય જ્ઞાન સર્વનું જાણનાર છે એમ તેની પ્રશંસા કરવામાં આવે છે, પ્રાપ્ત કરવાની અપેક્ષા એમાં. Thank you.